आध्यात्मिक आधार ऑगस्ट 1914 में प्रार्थना जुड़ी गया छे। गए वक्त अपने 16 अगस्त में प्रार्थना जोड़ी। प्रार्थना में शू कही है कि आज गणेश चतुर्थी से पहला गणपति ने स्मरण कर लिया। अपने घनी वक्त आपने एम लगे कि आप तो श्री अरविंद मार्गे जी रहा छे तो आ देवी देवताओं ने अपने शाटे बचवा जोईए। शंकाओ घना घना मन में निर्माण थती हो छे। જ્યારે અતિમનસનો પણ સાક્ષાત્કાર થશે ને અતિમનસ જગત નિર્માણ થશે ત્યારે પણ દેવતા જગત તો રહેવાનું જ છે, પણ અત્યારે દેવતા જગત દેવો જે રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે એના બદલે પ્રભુના માધ્યમ બનીને કામ કરશે। તફાવત કરવાનો છે, જે માનવ છે હજી સુધી આપણા મનનું રૂપાંતર થયેલ નથી, માનવ છે એના જીવનમાં વર્ચસ્વ મનનું છે, મન પ્રમાણે નિર્ણય લે છે, મન પ્રમાણે જીવનના ધારાધોરણો નક્કી કરે છે, એ કેમ જીવે છે સ્વતંત્ર છે એવું સમજીને જીવે છે। પણ અતિમનસ જગતનો એવા પ્રભાવ પડશે કે આપણું મન છે એ અતિમનસ જગતમાંથી પ્રેરણા મળતું થશે, એનું માધ્યમ બની જશે, એના એની સેવામાં રજૂ થઈ જશે। દરેક તત્વો બધા રહેવાના છે, પ્રાણ તત્વ રહેવાનું છે, પાર્થિવ તત્વ પણ રહેવાનું છે, મનસ તત્વ પણ રહેવાનું છે, ચૈતસિક તત્વો પણ રહેવાના છે, અને અભિમનસ અથવા દેવતા જગત પણ રહેવાનું છે। ફક્ત એવું છે કે આજે જે બધા સ્વતંત્ર રીતે વર્તે છે એવી રીતે સ્વતંત્ર રીતે વર્તી શકે નહીં। કેટલો તફાવત પડવાનો છે કે એક મહારાજા છે, સમ્રાટ છે, એના રાજ્યની એટલી બધી ગેરશિસ્ત થઈ ગઈ છે કે બધા પ્રાંતના સ્વભાવો સ્વતંત્ર રીતે વર્તે છે, પ્રજા કંઈ માનતી નથી, કરવેરા આપતી નથી, રાજાની આજ્ઞા માનતી નથી, એવી પરિસ્થિતિ હોય અત્યારે પરિસ્થિતિ એવી છે। આપણું શરીર કહે છે કે ના મારે આ જોઈએ છે, શરીર પોતાની સ્વતંત્ર માગણીઓ માગે છે, પ્રાણ કહે છે મારે આ જોઈએ છે, મન કહે છે મારે આ જોઈએ છે, અભિમનસ કહે છે, દેવતા જગત કહે છે ના અમે આ પ્રમાણે આધ્યાત્મને બીજો ઉત્તમ કરવા માગીએ છીએ। દરેક જણ સ્વતંત્ર રીતે વર્તી રહ્યા છે, આ બધાને એક સૂત્રે બાંધીને બધાને અત્યુચ્ચ ઉર્ધ્વમાંથી જે પ્રભુની પ્રેરણા આવતી હોય એના પ્રમાણે ગોઠવી દેવાનું કામ અતિમનસ કરવાનું છે। અતિમનસમાં વિવિધતા છે, આ વિવિધતા પણ રહેવાની છે। તો એ વખતે શું થશે? તો એ વખતે પણ કોઈ વ્યક્તિ કોઈ દેવતાની ઉપાસના કરતી આરાધના કરતી હશે તો એ પ્રભુના સ્વરૂપ તરીકે કરશે। આપણે ત્યાં ઉપનિષદોમાં વિચારો છે જ કે બધા દેવતાઓ એ સ્વતંત્ર નથી, એમની પાછળ એક આજ્ઞા શક્તિ છે, જગન્માતા છે, જે એમનું સંચાલન કરતી હોય છે। એ પ્રકારનો ભાવ આપણા ઉપનિષદોમાં પણ વર્ણન કરેલો છે જ એટલું એને અતિમનસ જ્ઞાન કહેવામાં આવે છે। તો આ રીતે આપણે પણ ગણપતિ રહેશે, ગણપતિનું અસ્તિત્વ કંઈ ખલાસ થઈ જવાનું નથી, એનું સ્મરણ પણ થશે, પણ કઈ રીતે સ્મરણ થશે? અને એમની શક્તિ આપણે આપણા પૂર્ણયોગમાં ક્યાં વાપરવાની છે, એમના શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે આપણે એ પણ સમજી લેવાનું છે। ગણપતિ એ આપણી શારીરિક ચેતના છે, અભિન્નની ભાષામાં કેવું હોય તો શારીરિક ચેતના છે. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે, પૃથ્વી આપ તેજ વાયુ અને આકાશ આટલી વસ્તુનું બનેલું છે. આ પાંચે તત્વોનો જે સમુદાય એને કહેવાય છે ગણ. ગણ એટલે સમુદાય. અને એના પર શાસન કરનારું જે તત્વ હશે એને કહેવાય છે ગણપતિ. આ મૂળ સંદર્ભ છે ગણપતિ. ગણાનામ ત્વામ ગણપતિમ હવા મહે વેદોમાં મંત્ર છે. તો આપણે આ શારીરિક ચેતના, જ્યારે શારીરિક ચેતનાનો શ્રી અરવિંદને સાક્ષાત્કાર થયો, જેને શ્રી અરવિંદ પોતાના વર્ગમાં ફિઝિકલ માઇન્ડ કહે છે, યાંત્રિક રીતે કામ કરે છે. આપણું શરીર છે એ યાંત્રિક રીતે કામ કરતું હોય છે. આપણે ટેવ મુજબ આપણે આપણું શરીર પોતાના માટે કામ કરતું હોય, આપણને પૂછતું નથી. આપણા હૃદય કેમ કામ કરવું જોઈએ આપણને કઈ શરીર પૂછતું જ નથી. આપણા ફેફસાએ કેમ કામ કરવું જોઈએ શરીર પૂછતું જ નથી. આપણા કિડની કેમ કામ કરવું જોઈએ શરીર પૂછતું નથી. એક પ્રોગ્રામિંગ ગોઠવી દીધું છે અંદર કુદરતે. એ પ્રમાણે આપણું હૃદય પોતાનું કામ કરે છે, ફેફસા પોતાનું કામ કરે છે, કિડની પોતાનું કામ કરે છે, લીવર પોતાનું કામ કરે છે, બધા પોતાનું કામ કરતા હોય છે, આંતરડા પોતાનું કામ કરતા હોય છે. અત્યારે એમના પર જે હુકુમત છે એ અવચેતનની છે, સબકોન્શિયસ માઇન્ડની છે. જૂના અનુભવોના કારણે જે શીખી ગયું છે એ પ્રમાણે શરીર પોતાની રીતે કામ કરતું જાય છે. પણ ધીમે ધીમે જ્યારે પૂર્ણયોગની સાધના આગળ વધશે ત્યારે માતાજીએ કહ્યું છે કે ધીમે ધીમે આપણે આપણા ફેફસા કેમ ચલાવવા, હૃદય કેમ ચલાવવું, લીવર કેમ ચલાવવું, કિડની કેમ ચલાવવી એ વખતે આપણે સભાન બનતા જશું. સભાન રીતે આ શરીરનું સંચાલન થવા લાગશે. પણ વચમાં એક ગાળો એવો નિર્માણ થશે કે જ્યારે અવચેતનનો કંટ્રોલ ખલાસ થવાયો હશે અને આપણો કંટ્રોલ હજી પૂરો સ્થપાયો નહીં હોય એવી વખતે બહુ પ્રોબ્લેમ થશે. માતાજીએ કહેતા હતા, તમે જો વાંચ્યું હશે તો માતાજીના અંતિમ દિવસોમાં માતાજી એમ કહેતા કે અવચેતનનો મારા શારીરિક કોષો ઉપરનો પ્રભાવ નષ્ટ થઈ ગયો છે અને એ સર્વ કોષો પર સંચાલન કેમ કરવું એનો હજી મને પૂર્ણ અભ્યાસ નથી. એવી પરિસ્થિતિને કારણે મારી પરિસ્થિતિ એમ થઈ ગઈ છે કે હું જમવું હોય તો મને પ્રશ્ન થાય છે કે જમાય કેમ, જમવાનું ભૂલી જતા, જમાય કેમ ભૂલી જતા, કોઈનો ગળવો કેમ, આપણને વિચાર કરવો પડે નહીં, કોઈનો ગળવો પડે છે, મોડામાં નાખે છે પોતાના મનમાં, આપણે ચાવવા લાગીએ છીએ, વિચારે નિર્ણય કરતા નથી કે આપણે મારે ચાવવું જોઈએ, પોતાના મેળે ચવાઈ જાય છે, પોતાના મેળે ચવાનું પૂરણ થાય એટલે આપણો કોળીઓ નીચે ઉતારી જાય છે, આપણે ગળી જઈએ છીએ. પણ માતાજીની સ્થિતિ એવી વચમાં થઈ ગયેલી કે એમને સંકલ્પ સાથે દરેક કરવું પડતું હતું કે મારે અત્યારે હવે સંકલ્પ કરીને એ કોઈ ચાવવાનું કામ કરવું છે, સંકલ્પ કરીને એને ગળામાંથી નીચે જઠરમાં ઉતારવાનો છે, અને એ જો કરવામાં જો ન કરી શકે ને તો કોઈ ત્યાં ત્યાં પડી જતો, કરી શકતાનું ભાઈ પોતે. અને એ ઘણા હેરાન થતા હતા. માતાજી એમ કહેતા હતા કે આ જે પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે આ છે ટ્રાન્સફર ઓફ પાવરના, શ્રી અરવિંદ માતાજી ટ્રાન્સફર ઓફ પાવર, ટ્રાન્સફર ઓફ ઓથોરિટી. અવચેતન પોતાનો અધિકાર છોડી ગયો છે અને માતાજીને એટલા પોતાના અધિકાર લઈ રહ્યો છે એની ઉપર. એ બંને વચ્ચે જે વચગાળાનો પ્રદેશ છે કે જ્યારે હજી પૂરેપૂરો સ્થપાયું નથી એને કારણે આ પ્રોબ્લેમ થાય છે. તો આ કાર્ય જે કરવાનું છે એવા એવા એવી વખતે જે દેવતા જગત આપણને મદદ કરશે એ આ ક્ષણે ગણપતિ મદદ આપણને કરવાના છે, એ શારીરિક ચેતના છે. અને એ આપણને મદદ કરી. દેવતા જે કરે પોતાનું પ્રોપર કામ કરવાનું છે. ગણપતિની ચેતનાનું કામ છે, આપણી શારીરિક ચેતનાનું કામ છે, ઉપરથી આવતા દિવ્ય પ્રભાવોને સ્વીકારવા અને શરીર દ્વારા વ્યક્ત કરવા. આ પ્રકારે શ્રી અરવિંદને પહેલા એમ લાગેલું, એમણે વાક્ય લીધું એને ગુડ ફોર નથિંગ, શારીરિક ચેતના ગુડ ફોર નથી, એનો કોઈ ઉપયોગ નથી, એ યાંત્રિક રીતે કામ કરે ફક્ત, અને મોટો મોટો એક અવરોધ છે. પણ છેલ્લે શ્રી અરવિંદે કીધું કે જેટલો મોટો અવરોધ છે એટલું ઉપયોગી પણ છે, એટલું ઉપયોગી પણ છે. તો આપણી સાધનામાં આપણે ગણપતિને સ્મરણ કરીએ કે ન કરીએ, પણ ગણપતિ પોતે અચૂકે આપણે નહીં જાણીએ તો પણ પોતાનું કર્તવ્ય પાર કરવાના છે. એ આપણી શારીરિક ચેતનાનો વિકાસ કરવાના જ છે, અને શારીરિક ચેતનાનો વિકાસ કરતા વખતે માતાજીને જેવા વિઘ્નો આવ્યા, વિઘ્નો આવેલા, તકલીફો થયેલી એવી આપણને ન આવે, એના માટે પ્રાર્થના કે દેવ વિજ્ઞાન ગુરુ નહીં દેવ. હે પ્રભુ, જ્યારે હું આ પૂર્ણ યોગની સાધના કરતો હોઈશ એ વખતે જ્યારે શારીરિક ચેતનામાં ટ્રાન્સફર વખરીનો પ્રશ્ન આવશે, એટલે તું કહે તું મને સાચવી લેજો. નિર્વિજ્ઞાન ગુરુ નહીં દેવ સર્વ કાર્ય ઈશુ સર્વ. આ આપણી પ્રાર્થના છે. ગણપતિએ શારીરિક દિવ્ય શારીરિક ચેતના છે, અને જ્યારે શારીરિક ચેતના દિવ્ય થાય છે કે એ શારીરિક ચેતના શરીરની બધી મર્યાદાઓથી ઉપર ઉઠવા લાગે છે, બધી મર્યાદાઓથી મુક્ત થવા લાગે છે. હશે તો ગયા પ્રવચનમાં યોગાંગમાં રહેલું ઉત્થાપના એક શરીર ચતુષ્ટ વ્યાખ્યા કરતા તેને કીધું ઉત્થાપના. ઉત્થાપનાનો અર્થ શ્રી અરવિંદે આપ્યો છે કે શારીરિક મર્યાદાઓથી ઉપર ઉઠવું. ઉત્થાપનામાં શું શું થવાનું છે તો એક કીધું છે કે શરીર આજે જેવું આપણું ફિક્સ છે, આપણું સ્વરૂપ ફિક્સ છે, આપણું સ્વરૂપ આપણે કોઈ શકતા નથી, જે કંઈ રૂપ આપણને વારસાગત આપ્યું છે એમાં કંઈ ચેન્જ કરી શકતા નથી આપણે કોઈ રીતે. પણ દિવ્ય શારીરિક તત્વો એ સંકલ્પ બળથી પોતાનું રૂપ બદલી શકશે, પોતાનો આકાર બદલી શકશે, એ વિશાળ થઈ શકશે. એને કહે છે મહિમા સિદ્ધિ. એ નાની થઈ શકે એને કહેવાય છે લઘિમા સિદ્ધિ. અને અણુ સ્વરૂપ પણ બની શકશે એને કહેવાય છે અણિમા સિદ્ધિ. આપણે તમને યાદ હશે કે આપણે આ ચર્ચા કરી છે ત્યારે શ્રી અરવિંદે યોગાંગમમાં જે કહ્યું છે એ વાત તમને કહું છું. અહીં આપણે ગણપતિની મદદ આપણને જાણતા અજાણતા એ તો આપવાના જ છે આપણને મદદ. તો આવી રીતે એ ગણપતિને આપણે પ્રાર્થના કરી લઈએ. હે ગણેશ, આજે ગણેશ ચતુર્થી છે, અમે જે કંઈ સાધના કરવાના છે એમાં તમે નિર્વિઘ્ન રીતે બાર બાર તેમાં અમને વૃદ્ધિ આપ, સિદ્ધિ આપ. વૃદ્ધિ એટલે વધુ, વૃદ્ધિ વૃદ્ધિ એટલે વૃદ્ધિ, અમારી સાધના સતત વધતી રહે વૃદ્ધિ, અને સાધના સફળ થાય સિદ્ધિ. આ બંને વૃદ્ધિ સિદ્ધિ અમને આપજે એવી પ્રાર્થના કરીને આપણે હવે પ્રાર્થનાઓને ધ્યાન પર આગળ વધીએ છીએ. આપણને 16 વર્ષની પ્રાર્થનામાં માતાજી જણાવે છે કે પ્રભુ, હું જે તારા હાજરીનો અનુભવ કરું છું અને એમાં જે ગળા દૂબ છું, તન્મય થઈ ગયું છું તારી હાજરીમાં. જ્યારે પ્રભુની હાજરી અનુભવતી હોય છે ત્યારે આપણે એટલા બધા તન્મય થઈ ગયેલા હોઈએ છીએ, આપણને જગતનું ભાન હોતું નથી અને જગતનું કોઈ કામ કરવાની ઈચ્છા પણ થતી નથી. એવું લાગે છે શાંત એકાંતમાં ક્યાંક હું મને કોઈ ડિસ્ટર્બ ન કરે એ પ્રકારે એકાંતની બહુ તીવ્ર ઈચ્છા નિર્માણ થાય છે કે કોઈ મને ડિસ્ટર્બ ન કરે, મને શાંતિથી પ્રભુની હાજરી અંદર મનવા દો, બસ મનવા દો. તો પ્રેઝન્સ જેને શ્રી અરવિંદ કહે છે, પસ્તાવા માતાજી છે. અને માતાજી કે છે એને શું કે છે કે હું તારા હૃદયમાં લપાઈને બેઠી છું. માતાજીની ભાષા છે હું લપાઈને બેઠી છું. ત્યારે હાજરી અનુભવ તો આપણને આવે કે જાણે પ્રભુના ખોળામાં આપણે વિસી ગયા છીએ, થોડા માટે ઉતરવાનું મનન ન થાય આપણને, એવો ભાવ જન્મે છે. પણ માતાજી કે છે તું મને નીચે ધકેલી રહ્યો છે, આ નીચેનું ભૌતિક જીવન તરફ હું જોઉં છું, મારા પ્રેમ લાગે છે ત્યાં આ હાજરી ટકવી શક્ય જ નથી, શક્ય જ નથી. એટલે માતાજી એમ કે છે કે તારા હૃદયમાં મને મળેલા સુભાગી સ્થાનને મારે છોડી દેવું જોઈએ, અને જે સાક્ષાત્કારને એક એક ચીજ અશક્ય તરીકે સિદ્ધ કરી આપી દેતા છે તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવા માટે મારે પૃથ્વી ઉપર પાછા ફરવું જોઈએ. પૃથ્વી ઉપર કે શરીર ઉપર માતાજી અને શ્રી અરવિંદ જ્યારે જ્યારે પૃથ્વી શબ્દ વાપરે છે ને ત્યારે એનો સંદર્ભ શરીર એવો છે, પાર્થિવ તત્વ એવો છે, પાર્થિવ તત્વ વળવું જોઈએ. તો માતાજી કે છે મને ભૌતિક જીવન પર તું ધકેલી રહ્યો છે અને એને કારણે તારી જે પ્રેઝન્સ છે, હાજરી છે, એ મને આમ વિખાઈ જતી હોય, એનો સંપર્ક તૂટી જતો હોય એવું મને લાગે છે. પ્રભુ હવે તારી આજ્ઞા છે એટલે મારે આ ભૌતિક જગતના જીવનમાં પડવાનું છે. અને તમે જોશો આપણે દરેકના મનમાં આ ભાવ છે જ, કે પૂજા પાઠ કરતા હોય ત્યારે મન એકદમ શાંત અને પ્રસન્ન થાય છે, અને રોજિંદુ જીવન આપણે કરવાની શરૂઆત કરીએ એટલે આમ બધું એમ લાગે છે કે આ અપસેટિંગ લાગે છે, કે આ પરાણે પરાણે બધું વેટ કરી પડે છે, બોલાવવા પડે છે આપણને. આ સાધનાનો એક તબક્કો છે કે ત્યારે ભૌતિક જીવન આકરું બહુ લાગે છે આપણને, કે આ બધી ઝંઝાળ છે એમ લાગે છે, કે આ ઝંઝાળમાંથી ક્યારે છૂટી જવું એવો ભાવ નિર્માણ થાય. પણ એક તબક્કો છે, ધ્યાન રાખજો, એ તબક્કો પણ પસાર થવો પડે છે આપણે, એમાંથી ઉપર ઉઠવું પડે છે આપણે. હવે માતાજી કહે છે કે મને તમે ભૌતિક જીવનમાં ઉતારો છો, પણ અહીં તો કે આસુરી શક્તિઓનું ખેલ ચાલુ છે, ભયંકર ખેલ ચાલુ છે, મારે આ કેવી રીતે આમને આ કરવા, આસુરી શક્તિઓ સામે તો હું ટકી પણ નહીં શકું એવી સિદ્ધિ છે. ત્યારે પછી માતાજીને પ્રશ્ન, પેલા મહાન આસુરી સ્વરૂપો જેમણે તારા સેવકો બની રહેવાનો નિર્ણય કર્યો છે, તેમને પોતાની પ્રકૃતિનું પ્રધાન અને અગોળ્યું લક્ષણ તો સાચવી રાખેલું છે. આ અસુર શું કરે છે, રૂપાંતરનો એક તબક્કો છે એમનો, અસુર પણ રૂપાંતર પામે છે પણ એમનો રૂપાંતરનો એક તબક્કો છે. કયો તબક્કો છે, વચમાં એક તબક્કામાં એવું થાય છે અસુરો કે ધાર્મિક વૃત્તિના થઈ જાય છે, પણ અંદરથી અહંકારને કોષતા હોય છે, આસુરી સ્વભાવને જ પોષતા હોય છે. તમે એવા ઘણી વ્યક્તિ લો છો એ ખૂબ જ ધાર્મિક હોય છે, બહારથી ખૂબ ધાર્મિક હોય છે, ખરેખર ધાર્મિક કર્મકાંડ કરતી હોય છે, મોટા મોટા યજ્ઞો કરતી હોય છે, દાન આપતી હોય છે, સેવાઓ પણ કરતી હોય છે, પણ અંદરથી એમને એમ જ લાગે છે લોકોએ મને મહાન ગણવો જોઈએ, લોકોએ મારો જય જયકાર કરવો જોઈએ, મારા અપૂપ શિષ્યો હોવા જોઈએ, મોટો સમુદાય હોવો જોઈએ, હું સાંભળવા બેસું એટલે આમ લાખો લોકો મેદો લાખોની મેદની જામવી જોઈએ, આ પ્રકારના ભાવ જન્મે છે. આ વસુ તબક્કો છે. માતાજી એનું વર્ણન કરે છે કે જેમણે તારા સેવકો બની રહેવાનો નિર્ણય લીધેલો છે બહારથી, કે અમે તો પ્રભુનું કાર્ય કરીએ, પ્રભુના સેવક છીએ, પણ અંદરથી તેમણે પોતાનું પ્રકૃતિનું પ્રધાન અને અજોડ એવું લક્ષણ તો સાચવી રાખેલું છે, અહંકાર તો છોડેલો જ નથી એમણે, એવી સ્થિતિ છે એમ. આના પછી પાછળ જ્યારે આગળ વધે છે, અસુરનું રૂપાંતર થાય છે, ત્યારે સાચી રીતે અધ્યાત્મ તરફ વધતા હોય છે. પણ આ છે એક ધાર્મિકતાનું લક્ષણ છે. માતાજી અને શ્રી અરવિંદ સ્પષ્ટ કહે છે કે વ્યક્તિ ધાર્મિક હોય એટલે આધ્યાત્મિક હોય જેવું કંઈ નથી, કારણ ધાર્મિક હશે એનો અર્થ એવો થયો કે એને એના વગર ન હોય કે અમુક કામ કરવું હોય તો અમુક ભગવાનનો સ્તોત્ર તમે કરો એનો પાઠ કરો એટલે મારું કામ થઈ જાય, અમુક અપવાસ મારે કરો એટલે મારું કામ થઈ જાય, મારો સંસારમાં આ તકલીફ છે હું માતાજીનો દીવો કરીશ તો મારો પ્રશ્ન સુધી થશે. આ બધા ભાવો છે એના, આ ધાર્મિક ભાવો છે, ધ્યાન રાખજો.
આ બધા ધાર્મિક ભાવ છે. આમાં શું હોય છે? લેન દેનની ભાવના હોય છે. આપણે પ્રભુને સમર્પિત હતા કે પ્રભુ હું તને દીવો કરું છું, તું મારું આ કામ કરી આપ. હે હનુમાનજી, હું તને શનિવારે તેલ ચડાવું છું, નાળિયેર વધેરું છું, મારું આટલું કામ કરી આપ. હે સંતોષી માતા, હું તારું આ વ્રત કરું છું, મને જીવનમાં સંતોષ અને સમૃદ્ધિ આપ. હે શીતલા માતા, હું તમારી પૂજા કરું છું, મારા બાળકોને મેળવી રાખ. આ બધા ભાવો છે, ધ્યાન રાખજો. આ એ ઉપયોગી છે. સાધનાના ખૂબ જ પ્રાથમિક તબક્કાઓમાં આમાંથી પસાર થવું પડે છે. દરેકે પસાર થવું પડે છે. જેનું જે સ્વાર ખાતર પણ નાનું બાળક હોય એ પ્રસાદી માટે ભગવાનને પગે પડે છે, પણ એ તેઓ નાનપણથી પાડશો તો ભવિષ્યમાં એ કઈ ભક્તિ તરફ જ છે. જરૂરી છે પ્રાથમિક તબક્કા તરીકે આપણે ટીકા નથી કરવાની, પણ આ એક ચેતનામાં સાધનાનો તબક્કો તરીકે સમજો. તમે ધર્મ એ આધ્યાત્મિક વિકાસનો એક તબક્કો છે, ધ્યાન રાખજો. એટલે વટાવવો જ પડશે તમારે. એને વટાવવો એ અર્થમાં શ્રી અરવિંદ કહે છે, ધ રિલિજન મસ્ટ ગો. એને તમે છોડી ઉપર જવું પડશે આજે ને આવતીકાલે. કારણ શું છે? અધ્યાત્મમાં પ્રવેશ કર્યા પછી આપણી શ્રદ્ધા જે એક વિશિષ્ટ દેવતાના સ્વરૂપમાં હોય છે ને, એ ખસી જાય છે અને એક એક નિરાકાર ચેતના તરફ કેન્દ્રિત થવા લાગે છે. એક આપણે જો સમજીના ભક્ત હોય, રામના ભક્ત હોય, તો રામની ભક્તિ કરતા વખતે રામને એ સ્વરૂપને વસતા હોય છે, પણ અધ્યાત્મ તરફ તમારો પ્રયાસ થાય એટલે ધીમે ધીમે રામ એ શબ્દ આત્મારામ માટે વાપરવામાં આવે છે. આત્મા સ્વરૂપ રામ, અધ્યાત્મ રામાયણ કહે છે ને, એવો અર્થ લેવામાં આવે છે. તો ધીમે ધીમે તમારા સ્વરૂપો છે ને એ ગૌણ બની જાય છે. દેવોનું સ્વરૂપ ગૌણ બની જાય છે અને એની પાછળ જે બ્રહ્માંડની ચેતના છે, વૈશ્વિક ચેતના છે, પરમ ચેતના છે, એના તરફ તમે વધારે જાગૃત થવા માંગો છો. આ અધ્યાત્મનું લક્ષણ છે. ધર્મમાં તમે એક દેવતાના સ્વરૂપને જ ચોટી રહ્યો છો, એને જ સર્વસ્વ માનો છો, અને અધ્યાત્મમાં તમે એનાથી પર, એનાથી મુક્ત એવી એક ચેતના તરફ એકાગ્ર થવા માંડો છો. એને તમે પરમ પ્રભુ કયો, પરમ ચેતના કયો, પ્રભુ કયો, જે શબ્દો વાપરાય, શબ્દોનો મહત્વ નથી, પણ એનો ભાવ બદલાઈ જતો છે. તો આ રીતે આ અધ્યાત્મમાં પ્રવેશવું આ મુખ્ય છે. બીજો અસુરનો ભાવ શું હોય છે? એ સાધના કરે છે, સિદ્ધિઓ પણ મેળવે છે, બધું કરે છે, પણ એમનો ભાવ શું જન્મે પછી? કે કોઈને જો કોઈ સાક્ષાત્કાર કરવો હોય તો એને મારા પાસેથી દીક્ષા લેવી પડશે, એના સિવાય એને સાક્ષાત્કાર મળવો શક્ય નથી. ઘણા સંપ્રદાયમાં એનો આગ્રહ રાખવામાં આવે છે, નવા નવા સંપ્રદાય નિર્માણ થાય છે એમાં પણ આગ્રહ રાખવામાં આવે છે કે તમે જ્યાં સુધી અમને ગુરુ માન્ય નહીં કરો ત્યાં સુધી આ તમે આગળ પ્રગતિ કરી શકવાના જ નથી. મને તો એક વખત પ્રસંગ આવેલો, રેસકોર્સ પર હું સાંભળવા ગયો હતો, નામ ભૂલી ગયો, પણ હિમાલયના કોઈ યોગી હતા અને સ્ટેજ પર આવેલા, આમ દીવા કરેલા હતા એમણે, પ્રકાશના દીવાઓ કરેલા હતા, અને એમાં નામ ભૂલી ગયો એમનું, એ સમર્પણ ભાવ, સમર્પણ ધ્યાન, સમર્પણ, હા, એ પ્રકારનો એનો સંપ્રદાય છે. હું સાંભળવા કરું, મને એ છે કે નવું હોય તો હું જાણવા જાઉં, સમજવા જાઉં. એમાંથી ઘણી વસ્તુ આપણને ખબર ન હોય, એ નવું કંઈ સત્ય આપણને સમજાતું હોય છે. પ્રવચન પૂરું થયું વગેરે હું ઘેરે જઈ રહ્યો હતો, તો એક મિત્ર મારા જે પરિચિત છે એમના, એ એમના સંપ્રદાયમાં પણ કે માનસીભાઈ પ્રવચન કેમ લાગ્યું, બહુ સરસ લાગ્યું, બહુ સરસ લાગ્યું. એના અમુક સિદ્ધાંતો ખરેખર સાચા છે. એમણે મેં એમ કીધું કે મેં આજે સ્ટેજ ઉપર ખૂબ દીવડા કર્યા છે, એનું મૂળ કારણ શું છે કે હું અહીંયા બેઠો હોઉં ત્યારે અવચેતન અચેતનને આસુરી શક્તિઓનો મારા પર હુમલો ન થાય એ થાય. એમ તો અમે પણ એમ જ માનીએ છીએ કે આપણી ચેતનામાં જ્યારે પ્રકાશ ફેલાયેલો હોય છે એ વખતે આસુરી શક્તિઓ હુમલો કરી શકતી નથી. આ સત્ય છે, મેં કીધું હું પોતે માનું છું. યોગ પ્રાપ્ત થશે નહીં. તમે શ્રી અરવિંદમાં માનો છો, અરવિંદે તો દેહ છોડી દીધો છે, કે આ મને એને જે વાત કહું તમને હું બોલે, અરવિંદે તો દેહ છોડી દીધો છે એટલે એ તમને મદદ કરી શકવાના નથી. એ તો ભાઈ તમારી નિષ્ઠા હશે, તમને શીખવામાં આવશે, મને ના નથી. પણ મારી શ્રદ્ધા છે કે મારા જે ગુરુ છે ને એ તો સનાતન ગુરુ છે અને એને મારો યોગ મને સમજાવવા માટે શરીરની જરૂર પણ પડતી નથી. હવે આ મારી શ્રદ્ધા છે, મેં કીધું આ મારી શ્રદ્ધા છે, હું તમારી શ્રદ્ધાને ચેલેન્જ કરવા માગતો નથી, પણ મારી શ્રદ્ધા છે. અને મને જે આંતરિક રીતે એમનું માર્ગદર્શન મળતું હોય છે, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ઇટ. મારે ના નહીં, આ તો સંસાર છે, જુદી જુદી કક્ષાની ચેતનાઓ છે, કોઈને કોઈ પ્રકારના જોઈએ, કોઈને કોઈ પ્રકારના જોઈએ, કોઈને કોઈ પ્રકારના જરૂર જોઈએ. તમારા ગુરુ પણ આદરણીય છે મારા માટે, આવે તો હું નમસ્કાર કરીશ, વંદન કરીશ, બધું કરીશ, મેં બધું મારે ના નથી એનું. પરંતુ એક છે મારા ગુરુ, એ મારા ગુરુ છે, એમાં કાંઈ નહીં, મેં કીધું એમાં હું કાંઈ નહીં કરી શકું. મારી શ્રદ્ધા છે, મને મારી શ્રદ્ધા પ્રમાણે જવા દો બસ, પછી કંઈ બોલ્યો નહીં. પછી છતાં પણ કે તમે આવજો, તમને ઘણું જાણવા મળશે. મેં કીધું આવવામાં મને જરાય વાંધો નથી, મેં કીધું આવીશ, હું સાંભળીશ પણ. પણ એક તમે ધ્યાન રાખજો, હું કોઈ સંપ્રદાયમાં મળતો નથી એ નિશ્ચિત છે. મારા ગુરુ નિશ્ચિત છે, મને જે પ્રભુ મારી પ્રેરણા આપે છે નિશ્ચિત છે, એમાં કોઈ પ્રકારની શંકા મને આ જિંદગીમાં આવવાની શક્યતા જ નથી, મેં કીધું હવે એનાથી પર છું હવે. એટલે તમે એ વખતે પ્રયત્ન કરતા નહીં પ્લીઝ, મેં કીધું મારા માટે. પણ આ છે, સ્વાભાવિક રીતે થતું હોય છે, આવી રીતે ના નથી કહેતો. આવી ઘટનાઓ થતી હોય છે ત્યારે આપણી કસોટી થતી હોય છે. તો આ રીતે આ જે ગુરુ હોય છે અમુકના, એ ગુરુનો ભાવ એવો હોય છે કે જ્યાં સુધી એ મને સમર્પિત નહીં થાય ત્યાં સુધી પ્રભુનો સાક્ષાત પ્રેમ થશે નહીં. આ પ્રકારનો ભાવ સમજી લેજો કે એમાં કંઈક આસુરી તત્વ ભરી ગયું છે. આપણી શ્રદ્ધા જ્વલંત હોવી જોઈએ કે પ્રભુને સાક્ષાત્કાર કરાવવા માટે કોઈ સાધનની કોઈ વ્યક્તિની જરૂર નથી. ધ્યાન રાખજો, કોઈ વ્યક્તિની જરૂર નથી, એની ફક્ત પરમ કૃપા હશે ને તો એ કોઈ પણ સાધન વગર તમને પ્રભુનો સાક્ષાત્કાર કરાવી દેશે. એટલી જ્વલંત શ્રદ્ધા રાખજો. આપણે શ્રી અરવિંદ આપણા સનાતન ગુરુ છે, ભવો ભવના ગુરુ છે, અનેક જન્મોમાં આપણને એમના પાસેથી પ્રેરણા મળેલી છે. આપણે જાણતા નહોતા, આ જાણને આપણે ઓળખતા થયા છે. ધ્યાન રાખજો, શ્રી અરવિંદ જુદા જુદા ગુરુઓ મારફત આપણને સમજાવતા હતા. દરેક જીવનમાં આપણા ગુરુ જુદા હશે, ભૌતિક જુદો ગુરુ જુદા હશે, એ મુખોટો છે, પણ એની પાછળ ચેતના તો શ્રી અરવિંદની જ હતી. અને હવે પછી પણ શ્રી અરવિંદ નવો દેહ ધારણ કરશે, જ્યારે ઉત્ક્રાંતિ આગળ વધારવા, ત્યારે આપણે એમના પડખે હશું, ત્યારે આપણે એમને શ્રી અરવિંદ તરીકે નહીં ઓળખતા હોઈએ, પણ ચેતના તો એ જ કામ કરતી હશે, ચેતના તો એ જ કામ કરતી હશે. આ પ્રકારની જ્વલંત શ્રદ્ધા રાખીએ કે શ્રી અરવિંદ સદેહે હાજર છે, આપણી સાધનાને ક્ષણે ક્ષણે મદદ કરે છે, માર્ગદર્શન આપે છે, અને આપણને જે માર્ગદર્શન આપે છે એ યાદ રાખજો કે આપણા માટે જરૂરી છે, બીજાઓ માટે જરૂરી નથી. બીજા માટે આગ્રહ રાખવો જ નહીં આપણે. દરેકને શ્રી અરવિંદ જુદી જુદી રીતે માર્ગદર્શન આપી રહ્યો છે,
એને પોતાના સ્વધર્મ અનુસાર જ, પોતાની પ્રકૃતિના ધર્મ અનુસાર જ એને સાધના કરવાની છે. એટલે બીજાની સાધનામાં તો આમ જ કરવું જોઈએ એવો આગ્રહ કોઈ વખત રખાય નહીં. જે સાધનામાં તમને પ્રભુનો સ્પર્શ મળતો હશે એ સાધના હાલના તબક્કે તમારા માટે ખરેખર સારી છે. ધ્યાન રાખજો, હાલના તબક્કે તમારો ચેતના બદલાશે ને તો તમારી સાધનાની પદ્ધતિ પણ બદલાઈ જશે, પોતાની વળી બદલાશે. તો આ રીતે આપણે મુક્ત રહેવું જોઈએ. તો આ જે આસુરી ભાવવાળા ગુરુઓ છે, સમજો જીવનમાં એવા લોકોના સંપર્કમાં આવીએ તો આંતરિક રીતે સમજી જવાનું, એમાંથી તદ્દન મુક્ત રહેવાનું. કારણ પ્રચાર પ્રસાર એટલો બધો જોરદાર હોય છે કે માણસ બચારો ગોળવાઈ જતો હોય છે. એમાં સતત મન પર, તમારા વિચારોમાં આસપાસના લોકો સતત એક સરખું કરીને બ્રેન વોશિંગ કરતા હોય જાણે એવું લાગે છે આપણને, એવું થવાનું શક્યતા. ત્યાં પણ આંતરિક તટસ્થ રહ્યું આપણે. માતા એ કહે છે, આને કારણે આ આસુરી પ્રભાવોના કારણે આ ઉત્ક્રાંતિનો વેગ મંદ પડી જાય છે, ઘટી જાય છે. આપણે એને વેગ આપવાનો છે. એના માટે માતાજીને કહેવામાં આવે છે કે તમે ભૌતિક જીવનમાં ઉતરીને ભૌતિક જીવનમાં પ્રભુનો પ્રકાશ લાવવાની જરૂર છે. હવે જે 18 ઓગસ્ટની આપણી પ્રાર્થના છે એમાં માતાજી જણાવે છે, હું શંકા અને અજ્ઞાનની એક અગાધ ખીણમાં ખૂબ ઊંડે ઊંડે ઉતરી પડી છું. હું કે શંકા અને અજ્ઞાનની, ધ્યાન રાખજો, એક અગાધ ખીણમાં ખૂબ જ ઊંડે ઊંડે ઉતરી પડી છું. જાણે કે તારા શાશ્વત પ્રકાશમાંથી દેશ નિકાલ થઈ ગઈ છું. જ્યારે પણ પ્રભુના સંકલ્પ અનુસાર આપણે ભૌતિક જીવનમાં કામ કરવા માંડીએ છીએ ત્યારે સામેથી અવચેતન અચેતનના હાથાનો એટલો જોરદાર ધસારો વ્યક્તિઓનો થતો હોય છે કે તમારે સંઘર્ષમાં ઉતરવું પડે છે. અને એ વખતે અંદર અંદર હૃદયના ખૂણામાં આપણને એક વેદના અનુભવાતી હોય છે કે પ્રભુ આ ક્યાં તમે આમ આ કયા ક્ષેત્રમાં મન નાખી દીધું છે. જ્યાં કોઈ અધ્યાત્મનો પ્રકાશ નથી, અધ્યાત્મનો કઈ શાંતિ નથી, જ્યાં કોઈ અધ્યાત્મનો સ્પર્શ નથી, નક્કર વાસ્તવિકતા, જીવનની નક્કર વાસ્તવિકતા છે એવા જગતમાં જ્યારે પ્રભુ તમને મોકલે છે ત્યારે ખરેખર એવી આપણા ચેતના પર એક દબાણ આવતું હોય છે કે પ્રભુ હું ક્યાંય ઊંડે ઊંડે અચેત અને અજ્ઞાનની શંકાની ઋણમાં ઉતરે કે હું ખરેખર સાધના કરી રહ્યો છું કે નથી કરી રહ્યો એ સમજાવ્યું નથી. એ વખતે એવી પરિસ્થિતિ પણ થાય છે કે મારી સાધના ખરેખર સાચી રીતે ચાલી રહી છે કે હું ખોટું કરું છું. ભૌતિક જીવનમાં હું વર્તી રહ્યો છું, જવાબદારી સ્વીકારી રહ્યો છું એ મારા અહંકારની વાત છે, મારી કોઈ ઈચ્છાની વાત છે કે પ્રભુ તારો આદેશ છે. શંકા આવ્યા કરે છે આપણને કે ખરેખર આ શું છે, ખરેખર આ શું કહે છે. અને આપણે સતતને પ્રાર્થના કરતા હોઈએ કે પ્રભુ જો મારી ઈચ્છા અથવા લાલસાઓને કારણે આ ક્ષેત્રમાં હું પડ્યો હોઉં તો પ્રભુ મને અહીંથી ઉંચકીને બહાર લઈ જા. અને ખરેખર તારી ઈચ્છા હોય કે મારે આ ઘનઘોર ક્ષેત્રમાં મારે કામ કરવાનું છે તો છે મને શક્તિ આપ, આંતરિક રીતે સ્પર્શ આપ. બેમાંથી તારે એક કરવું પડશે, એના સિવાય હું આ ક્ષેત્રમાં જીવી પણ નહીં શકું. અને પછી ધીમે ધીમે અનુભવ આવે છે કે ફરી ઓલો અંધારમાં એવો જે ચેતનાનો તબક્કો હતો, નિરાશાનો તબક્કો હતો, ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે અને પ્રકાશ સ્પર્શ આપણને અનુભવવા માંડે છે. પણ હું જાણું છું કે એ અવતરણમાં એક વધુ ઊંચા આરોહણની શક્યતા રહેલી છે. આ તબક્કો પ્રભુએ આપણા જિંદગીમાં આપ્યો છે કે નીચે પતન કર્યું છે એનું આપણું પતન નથી, પણ જે ચેતનામાં આપણે રહેતા હતા એના કરતા પણ ઉર્ધ્વ ચેતનામાં લઈ જવા માટે આ એક નવા અનુભવની જરૂર હતી. એ જરૂર, એ અનુભવ મેળવવા માટે આપણને મોકલેલા છે. જેમ ટ્રેનિંગ માટે આપણે મોકલીએ ને, એવી રીતે જાણે ટ્રેનિંગ ચાલુ છે એવું લાગે, અને પછી આપણને પાછા કોઈ ઉર્ધ્વ ચેતનામાં છે. એવી એક ચેતનામાં તમે જેને સ્થિર થાઓ છો કે તમે એક બાજુ આંતરિક રીતે પરમ શાંતિમાં હો છો, એકદમ એકાંતમાં હો છો, એકદમ મૌનમાં હો છો, અને બીજી તરફ જગતના કાર્ય પણ શાંતિથી કરતા હો છો. ઓલો જે ચેતનામાં વિરોધ જણાતો હતો કે પ્રભુની હાજરી કેમ ટકાવવી અને જગતમાં કેમ રહેવું, એ વિરોધ શમી જાય છે, એમના વચ્ચે સમન્વય થાય છે, સુસંવાદિતા ગોઠવાય છે, અને તમે એક વિશાળ ઉપરના એક તબક્કામાં સ્થિર થવા માંડો છો. આવો એક ચેતનાનો પ્રકાર થાય છે. સંસ્કૃતમાં એક શાસ્ત્રમાં એમ કહ્યું છે, વિદ્યારણ્ય સ્વામી લખ્યો છે કે એ વખતે યોગીની ચેતના કેવી હોય છે કે જાણે બે ઓરડાના વચલા દરવાજા વચ્ચે ઉમરા પર દીવો ગોઠ્યો હોય એ રીતે એ યોગીની ચેતના જીવતી હોય છે. બે ઓરડાના વચલા ઉઘાડા દરવાજાની ઉમરા ઉપર એ દીવાનો દીવાનો પ્રકાશ આ ઓરડામાં પણ પડે છે અને આ ઓરડામાં પણ પડે છે. આ પ્રકારનો આ સમન્વય છે. અને એ વખતે આપણને લાગે છે કે પ્રભુ મારી દ્વારા કામ કરે છે, હું તો કંઈ કાર્ય કરતો જ નથી. ગીતામાં આને કહેવાય છે નૈષ્કર્મ્ય યોગ. નૈષ્કર્મ્ય યોગ, કર્મ કરવા છતાં પણ હું કર્મ કરતો નથી એ પ્રકારનો ભાવ. હું તો ફક્ત પ્રભુનો નિમિત્ત અને સાધન માત્ર છું, પ્રભુ જ પોતાની રીતે મારી દ્વારા કામ કરી રહ્યા છે. આ પ્રકારનો જે ભાવ હોય છે એ અવસ્થા છે નૈષ્કર્મ્ય સિદ્ધિ. ગીતામાં એને નૈષ્કર્મ્ય સિદ્ધિ કહે છે. એ અવસ્થાએ આપણે પહોંચી જતા હોઈએ છીએ. ચેતનામાં હવે એક શાંત વિશ્વાસ, એક સ્વસ્થ તટસ્થતા, એક સ્થિર નિશ્ચિતતા સ્થાયી ભાવે વસી રહ્યા છે. જ્યારે આ સમન્વય સદાય છે ચેતનામાં ત્યારે શું થાય છે કે એમાં એક શાંત વિશ્વાસ, કોઈ પણ કપરી પરિસ્થિતિમાં પ્રભુ મને સાચવી લેશે, પ્રભુ મારી દ્વારા કામ કરશે, મારે કોઈ ચિંતન ટેન્શન નિર્માણ રાખવાની જરૂર નથી. સ્વસ્થ તટસ્થતા, દરેક કાર્યમાં એક તટસ્થતા છે, એનો કોઈ આગ્રહ નહીં હોય. જે પ્રમાણે ઘટનાઓ થતી હશે એને અનુરૂપ પોતાનું રૂપ એ બદલતો જતો હશે. એક સ્વસ્થ તટસ્થતા, એક સ્થિર નિશ્ચિતતા, પ્રભુને જે કંઈ કાર્ય કરવું છે નિશ્ચિત રીતે પૂર્ણ થવાનું જ છે એ પ્રકારની ખાતરી મનમાં એને આવી ગયેલી હોય છે. હું જાણે કે હોડી જેવી છું. એક હોડીમાં આપણે પ્રવાસ કરતા હોય ને એવી હોડી છું. એ હોડી કયા પ્રવાસે ઉપડી છે તો માતાજી કહે છે પરમ અજ્ઞાતની અંદર અજાણ્યા કિનારાઓ પ્રતિ નૂતન પ્રદેશો પ્રતિ સફર આદરી દીધી છે. આ જે અસીમ ચેતનાનો પ્રકાશ છે એના અજાણ્યા પ્રદેશોમાં, એવા પ્રદેશોમાં હોડી પ્રવાસી ઉપડી ગઈ છે. ત્યાં નવા નવા પ્રદેશો શોધી કાઢે છે, નવા નવા પ્રયોગો કરે છે ચેતનાના, અને પ્રભુના પ્રકાશને ભૌતિક જીવનમાં ઉતારવાનો એ વ્યક્તિ પ્રયત્ન કરતી હોય છે. આ બધા નવા નવા પ્રશ્ન. ભાવિ માટે મારામાં હવે કોઈ પણ વિચાર નથી, હવે તો તું જ મને તારો એક નવીન અને વધારે સાચી કલ્પના આપશે. મારા ભાવિમાં મારે કઈ કામ શું કરવું છે કોઈ આયોજન નથી. હવે એવું લાગે છે જે થઈ રહ્યું છે બરાબર છે, પૂરું થવા થશે, પોતાની રીતે થઈ જશે, હવે મારે કંઈ કરવાનું બાકી રહેતું નથી. આ પ્રકારનો એક તૃપ્તિનો ભાવ એ યોગીના મનમાં જન્મવા માંડે છે અને કહે છે કે હવે પછીના જીવનનો જે મહાનિયમ હશે, મારું ભવિષ્યનું જીવન કેવી રીતે હશે, એનો બાહ્ય આવિર્ભાવ કેવો હશે એનો નિર્ણય પ્રભુ પર આપણે છોડી દઈએ છીએ. આપણે હાલના તબક્કે ફક્ત પ્રભુને સમર્પિત ભાવે કામ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી. એક નવીન અને વધારે સાચી કલ્પના આપશે. અને કંઈ આપણા જીવનમાં ચેન્જ કરવાનું હશે તો કોઈક વ્યક્તિ દ્વારા તમને સૂચન આવશે, એ સૂચન અનુસાર તમે ધીમે ધીમે ગડમથલ કરતાં 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 કંઈ નવો વિકાસનો તબક્કો હાંસલ કરી શકશો. આ પ્રકારનો એક મહાનિયમ નવો, બે ત્રણ જણાએ સૂચન કરેલું છે કે આપણે જે સાડા રવિવારે 6:30 વાગ્યે આખી